તારીખ 30/1/1994 પૂજ્યબેન શ્રીના વચનામૃત ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 387. શરૂઆતમાં અવાજ ફાટે છે.
પ્રવેશ કરવાનો અને પ્રવૃત્તિ કરવાનો ખાસ પ્રકાર છે. આદમી સાથે જ્ઞાનનું એટલે પોતાનું, જ્ઞાનનું એટલે આત્માનું પોતાનું જે જીવોને જન્મકરણથી મુક્ત થવું હોય, સંસાર દૃષ્ટિ શીખવું હોય, એને ભેદના અનુભવ કરવામાં ઉપયોગને જ્ઞાનમાં સૂક્ષ્મ કરવો પડે છે અને પોતાના અસ્તિત્વને જ્ઞાનમાં ગ્રહણ કરે છે. રાગમાં જે અસ્તિત્વ ગ્રહણ કર્યું હતું એમાંથી નિવૃત્ત થઈ જાય, ઉપયોગ લક્ષણ વડે બરાબર ઓળખીને અંદરમાં પોતાના સ્વરૂપમાં સાવધાન થઈને બળપૂર્વક પુરુષાર્થ કરો, જ્ઞાન બળપૂર્વક કહો, રુચિ બળપૂર્વક કહો, પુરુષાર્થ પૂર્વક ઉપયોગને સૂક્ષ્મ કરીને સ્વભાવ અને વિભાવ વચ્ચે જ્ઞાન લક્ષણ વડે સ્વભાવને ગ્રહણ કરવો અને વિભાવ નિષ્ફળ તરીકે જુદો ધારવો અને એ રીતે જ્ઞાતા ધારા વડે સ્વભાવને જુદો ધારવો જોઈએ. સ્વભાવ જુદો છે પણ જુદો લાગતો નથી, જુદો અનુભવાતો નથી, જુદો ભાષ્યમાન થતો નથી. એ શરૂઆતમાં વિકમણા છે, અંદરના પ્રયોગાભ્યાસથી વારંવારના અભ્યાસથી જુદે જુદા અનુભવમાં આવી શકે છે. એટલા માટે જુદે જુદા અનુભવમાં આવી શકે છે કે જુદા છે માટે જુદા પરના પરમાણુ સળગતા નથી, સોનાના પરમાણુ સળગે છે એટલે જુદા જુદા જણાય છે. પણ આ રાગ અને જ્ઞાનમાં કઈ રીતે જુદા જણાય, જુદા પડવા માટેનું કારણ મળે છે. સોનાની સોનાનો સરકાર જેમ જુદા પડવા માટે કારણ મળે છે, એમ જાણીને લાગુ જુદા પડવા માટે એવું કોઈ કારણ છે ખરું? આવું પ્રશ્ન ઉત્તર છે. આ જ્ઞાન પણ ચોકે છે પ્રસ્તુતિ. જ્ઞાન જ્ઞાન પણ એ ચળકતું નથી એમ પૂછે છે. રાગ નો વિષય કોઈ પદાર્થ છે એવું ક્યાં નક્કી થાય છે? ક્યાં નક્કી થાય છે એટલે કોની હૈયાતીમાં એ નક્કી થાય છે, કોની મોજુદગીમાં એ નક્કી થાય છે. આ ક્રોધ થયો, આ કારણ છે ક્રોધ થયો, એ કોની હૈયાતીમાં નક્કી થાય છે? ક્રોધ તો ક્રોધ ને જાણતો નથી, બહારના પરમાણુ પણ પોતપોતાને જાણતા નથી, તો એ છે પણ નક્કી કરે છે એમ થયું એમ પણ નક્કી કર્યું, એની હૈયાતી પણ નક્કી કરી. તો જ્ઞાનની હૈયાતી વિના એ કઈ, એમની બીજાની હૈયાતી પણ, જ્ઞાનની હૈયાતી વિના ક્રોધની રાગની કે રાગના વિષયની હૈયાતી આવી શકે, સમજી શકાય નહીં, પકડી શકાય નહીં આ પરિસ્થિતિ. આ જ્ઞાન પણ ચલતે છે, વિભાવ ભાવ ચળકતા નથી, પણ મેળો જ્ઞાન જ ચલકે છે એમને જ્ઞાન જણાવે છે. અહીંયા શું વિશિષ્ટ પ્રકાર છે પરિણામ કે જ્ઞાન ને રાગ બંને હૈયાત છે એ તો સમજી શકાય એવી વાત છે. વિચાર જ્ઞાન ને આ જીવ ચૂકી ગયો છે, રાગમાં પોતાની હૈયાતીનો અનુભવ કરી રહ્યો છે સતતપણે, એને લાગે બધે દેખાય છે, જ્ઞાન ભરવા છતાં દેખાતું સમજે સમજે છે. તો સમજણમાં તો સ્વીકાર કરવો પડે એમ છે કે જ્ઞાન જાણે છે અને રાગ છે, રાગનો વિષય છે, જ્ઞાનમાં ખબર પડે છે. પણ રાગ હોય પણ વિકલ્પ હોય પણ પરિણામમાં અનુભવમાં એ રીતે વર્તી રહ્યું છે કે જ્ઞાનને બિલકુલ ચૂકી જઈને એટલા રાગનો એકાંત અનુભવ થતો હોય એવી સંસારમાં જીવની દશા ચાલી રહી છે. આવી પરિસ્થિતિ હોવાને લીધે, આ પરિસ્થિતિમાં જીવ ઊભો હોવાને લીધે એને કઈ રીતે જ્ઞાન ચડકે છે એમ પકડવું, અથવા બધે જ્ઞાન જ ચડકે છે અને બધે જ્ઞાન જ જણાય છે એવી રીતે જ્ઞાનને વૃક્ષ કેવી રીતે કરવું? જ્ઞાનને ગૌણ કરીને રાગને વૃક્ષ કર્યો છે, હવે રાગને ગૌણ કરીને જ્ઞાનને વૃક્ષ કરવાનું છે તો કેવી રીતે કરવું? આ એક અહીંયા પ્રશ્ન અપેક્ષિત છે. ત્યારે બપોરે જે આપણે સમસ્યાની સંદર્ભની ગાથા ચાલે છે એમાં આ વિષયનો બહુ અનુસરણ આવે છે. બરાબર. કોઈ પણ ચોક્કસ કાર્ય કરવું હોય ત્યારે પરિણામમાં એ કાર્ય કરવાનો ઉદ્દેશ ધારણ કરવો પડે છે. કોઈ ચોક્કસ કાર્ય કરવું હોય તો પરિણામમાં કોઈ ચોક્કસ ઉદ્દેશ ધારણ કરવો પડે છે. જ્ઞાનને જાણવા માટે જ્ઞાનના પોતાના જ્ઞાનને જાણવું છે એવો ઉદ્દેશ ધારણ કરવો એ ઉદ્દેશપૂર્વક કાર્ય થાય છે. કેમ કે ઊંચી પરિસ્થિતિ નવું વર્ષે માટે વિશેષમાં શું છે કે જ્ઞાન બુદ્ધે જણાય છે, જ્ઞાન જ સૌથી રહ્યું છે. એમ આપ કયો છો? કેમ કે આપને તો એવો અનુભવ વર્તે છે એટલે આપ એમ કયો છો, પણ અમને તો એવું કઈ થતું નથી. જ્ઞાન બધે જણાતું જણાતું નથી, જ્ઞાન બધે જણાતું હોય એવું લાગતું નથી. તો અમારે શું કરવું? આ પ્રશ્ન આ જગ્યાએ પ્રતિષ્ઠિત છે. તો એની સૂક્ષ્મતા આવશે કે જ્ઞાનને સ્વયંને જાણવા માટે, જ્ઞાનને પોતાને જાણવા માટે, જ્ઞાનમાં પોતાને જાણવાનો એ ઉદ્દેશ ધારણ કરવો જોઈએ. આ એ બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે જ્ઞાનથી જ્ઞાનને જાણવાનો. સ્મૃતિ અથવા ધારણા કરતી વખતે પણ થોડીક પરિસ્થિતિ ઊંટી ચાલે છે અને તે ઊંટી એવી રીતે ચાલે છે રાગના આધારે એનું જ્ઞાન વધતી રહ્યું છે. એવી ઊંચી પરિસ્થિતિ છે, અવલંબન રાગનો છે. એટલે પાયો ખોટો છે, આધાર ખોટો છે.
બરાબર,
એવા આધારમાં થયેલું જ્ઞાન ઊંચું જ્ઞાન એ કઈ કાર્યકારી
નથી,
જીવન થતો નથી. ગૌરવમાં સંતોષ પકડવામાં આવે સમજાઈ ગયાનો કે યાદદાસ્ત રહી ગયાનો અંતર વધી જાય એવી પણ સંભાવના ખરી. એટલા માટે વાત સ્પષ્ટ કરવી આવશ્યક છે. તો જો શાસ્ત્ર નો જ્ઞાનાભ્યાસ કરવો પણ શાસ્ત્ર કહે તે પ્રમાણે કરવો, એટલે કે યથાર્થ વિધિ એ કરવો, અયથાર્થ વિધિ એ ન કરવો. યથાર્થ પ્રકારે કરવો અને અયથાર્થ પ્રકારે ન કરવો. યથાર્થ પ્રકારે કરતા ગુણ ઉત્પાદક છે, અયથાર્થ પ્રકારે કરતા અવગુણ અથવા દોષ ઉત્પાદક છે. પરિણામ કોઈ નિષ્ફળ જતા થશે. એટલે શાસ્ત્ર કહે છે કે જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ કરો, અને જ્ઞાનને અનુભવવા માટે જ્ઞાનમાં જ્ઞાનને અનુભવવાનો ઉદ્દેશ ધારણ કરો. એ રીતે જો શાસ્ત્ર કહે છે એ રીતે અંદરમાં પ્રયોગાત્મક પરિણામ થાય તો તે પ્રકાર યથાર્થ છે. નહીં તો માત્ર સ્મૃતિ ને ધારણાનો પ્રકાર છે તે યથાર્થ, જે પણ અયથાર્થ પ્રકાર છે. ઉદ્દેશ આપે છે કે પ્રેરણા આપે છે તે વાતને ગ્રહણ કરવો, ગ્રહણ કરીને પરિણામ કરવાનો પુરુષાર્થ કરવો તે ગંભીરતાથી એકદમ સિન્સિયર પ્રયત્ન કરવા જેવો છે. જે કોઈ ખામી છે એ સિન્સિયરિટી ની ખામી છે. જ્ઞાનનો સરકાર ચારે તરફ પ્રસરી રહ્યો છે અને પોતે પોતાના અનુભવ શક્ય છે. નાની એમ કહે છે કે જ્ઞાન નો સરકાર ચારે તરફ
પ્રસરી
રહ્યો છે. અમારા આત્મામાં તો પ્રદેશે પ્રદેશે જ્ઞાન નો સરકાર અમને અનુભવમાં આવી રહ્યો.
આ જ્ઞાન લખ્યું છે કમ્યુનિટીમાં, આ જ્ઞાન પણ ચડકે છે,
આ જ્ઞાન પણ ચડકે છે. આ ઉપર શું કહેવું છે? વિદ્યમાન પ્રગટ છે એવું જ્ઞાન. આ જ્ઞાન એટલે આ એટલે પ્રગટ, આ એટલે વિદ્યમાન. આ જ્ઞાન પ્રગટ છે ને એમ કહે છે, પોતાના અનુભવથી કહે છે ને. આ જ્ઞાન પ્રગટ છે ને આગળ તો પકડવા જેવો છે. શું ફાયદો છે આમાં? સમજો તો ફાયદા છે, પણ આ જ્ઞાન પ્રગટ કરવા જેવું છે એટલે પ્રગટ જ્ઞાન છે. અનુભવીને કહે છે કે આ જ્ઞાન તો પ્રગટ છે ને, અમારું જ્ઞાન તો પ્રગટ છે ને. ત્યારે સાંભળનારાયણ છે કે આપણું જ્ઞાન આપને સરસતું છે, પણ અમારું જ્ઞાન એ અમને સરસતું નથી. એનું શું કરવું? કેમ કે અમને તો અમારી સમસ્યાની પડી છે. અમને જે તકલીફ છે એનું દુઃખ છે અમને, તો કઈ કામ ન કરે. અમે પણ એક દિવસ તમારા જેવા હતા. જ્ઞાની કોઈ અલગ રીતે નથી, કોઈ જ્ઞાની વ્યક્તિગત રીતે અલગ રીતે કોઈ જ્ઞાની હોય નહીં, હોય શકે પણ. અજ્ઞાની માંથી જ્ઞાની કઈ રીતે થયા, એ પ્રકાર સમજીને, એ પ્રકારનો પ્રયત્ન પુરુષાર્થ કરીને, પ્રયાસ કરીને પરિણામ કરવું, એ રીતે જ્ઞાની થવાનો ઉપાય. જ્ઞાની થવું એટલે મોક્ષ માર્ગે તો મોક્ષના માર્ગે ચડી જવું. ધર્મની પ્રાપ્તિ થવી, ધર્મની પ્રાપ્તિ તો કે આત્માની શાંતિની સુખની પ્રાપ્તિ, નિરાતો સુખ શાંતિની પ્રાપ્તિ થવી. અત્યારે પણ એ સિવાય તો બધું લુપ્ત પ્રાય છે. ગુરુદેવની કૃપા થઈ સ્વાધ્યાય ચાલે છે. આપણા સત્સંગમાં એવી રીતે શરૂઆત કરી છે. મને કઈ આવડતું નથી, મને કઈ આવડતું નથી, શરૂઆત કરું. તમે ચોરી કામ કરશો, આપણે નહીં આવડતું તો શીખી લેશું. શું કરે છે? નહીં આવડતું હોય તો અમે પણ અમને કામ કરવાની તક આપો. આપણે કોઈ લાઈન શીખવી હોય તો મફત નોકરી કરવા તૈયાર થાય કે નહીં? અમારે કઈ પગાર જતો નથી, શીખવા માટે તો તમારી આ તો બને છે કે નહીં? મુખ્ય અધિકારી છે. વાસણાને આંગે દૂધ દેવી વખતે છોડાવે છે, ચારે પગે ઉત્પાદ આપે. હજી છોડે નહીં, પેલા છેકડા મારવા અંદર એટલો ઉત્સાહ એને મુક્ત કરવાનો છે. ચાર કલાકથી આઠ છ કલાકથી બંધાવવામાં એને દોરું છોડે ત્યાં ઉત્સાહ આવે છે. આજે વનાધિકારથી બંધાયેલો દુઃખી થયેલો છે અને મુક્તિની વાતમાં અને મુક્તિના માર્ગમાં ઉત્સાહ આવે, એને ઉત્સાહ આવવો જોઈએ. તો મારા પરમ કલ્યાણનો વિષય છે. પરમ કલ્યાણનો વિષય કોઈ મહાન મહાન કોઈ યોગે સામે આવ્યો છે? 595 કરોડ ની વસ્તીમાં બધાને આ ચીજ સામે આવતી નથી. નિર્ભર તો સત્ય છે, પ્રત્યે શોધવા વાળી તો જિંદગી પૂરી થઈ જાય તો સસ્તો ન લાગે એવી પરિસ્થિતિ જગતની છે. તો પણ ઘણા વાર સુધી હું કે આ સત્ય સામે આવ્યું છે તો એનું ડિવેલ્યુએશન ન થાય આપણાથી એટલી જવાબદારી તો ઓછા પછી આખું જગત એની કિંમત કરવી, એનું મૂલ્યાંકન કરવું અને પ્રાપ્તિ માટે પૂરી ગંભીરતાથી એનો પ્રયત્ન કરવો એ આપણે આપણા માટેની ફરજ છે.
એક બાળકને તૈયાર કરતા 15 વર્ષ લાગે છે, 20 વર્ષ લાગે છે, ત્યારે એ ઘરે એટલું કમાતો બાળપણની અવસ્થાથી એને એજ્યુકેશનમાં દેખાડવો પડે, મોકલવો પડે, 15-20 વર્ષે કમાતો કમાતો થાય એટલો લાંબો પ્રોસેસ છે. અને એ પણ સંસાર છે, એમાં તો પૂર્વ કર્મ હોય એટલું હોય, બાકી ગમે એવો હોશિયાર હોય કે બા થાય ભાઈ પણ આટા મારે પાકો લાગે એના એવું નથી, એવો એની એવી વાત નથી, 15-20 વર્ષની વાત નથી, 15-20 મહિનાની એ વાત નથી, 15-20 વર્ષની તો વાત નથી પણ 15-20 મહિનાની પણ વાત નથી તો કેટલી સગવડ આપી છે. પ્રયત્ન કરે તો અત્યારે કામ થઈ જાય, અત્યારથી પ્રયત્ન કરે તો અત્યારથી કામ થવા લાગે છે, આપી તો સગવડ છે. તમે કીધો તમે તમારા કેટલા વર્ષો શીખા એટલે કેટલી મહેનત પછી શીખા એટલું આમાનું છે તો આ અધુર છે, આ જરૂર છે, આ તો સહેલું છે, એના કરતા સંસારના કાર્યો કરતા તો આ સહેલું છે. વિભાવ ભાવ સરસતા નથી એટલે વિભાવ જાણતો નથી, મારા જ્ઞાન તો પ્રકાશ સ્વરૂપ છે. પથ્થર સળગતો નથી, સોનું સળગે છે એટલે આ પથ્થર માં સોનું રહેલું છે, પથ્થર પડે છે, કોને ખબર પડી ગયા જ્ઞાન વિના અમને સોના નો સરકાર જણાવી દો એ કહી શકો એમ છો? એટલા માટે જ્ઞાન ના ચળકાટ વિના સોના નો ચળકાટ નથી જણાતો એનો અર્થ શું? કે સોના નો ચળકાટ પાછળ છે અને જ્ઞાન નો ચળકાટ આગળ છે, મુક્ત છે, ઉર્ધ છે. સોના ના ચળકાટ ને જ્ઞાન ના ચળકાટ પહેલા જાણ્યો છે, પહેલો જ્ઞાન નો ચળકાટ છે પછી એમાં સોના નો ચળકાટ આવે છે. જ્ઞાન તો એને એમાં જુદું છે, આગળથી છે, આગળથી પહોંચી ગયું છે, એમાં સોના નો ચળકાટ જોડાયો. એવું ઉર્ધપણ એનું સંકોચ જે છે જ્ઞાનની ઉર્ધતા, જ્ઞાનની મુક્તતા સંકોચ જે છે પણ એને પાછળ કર્યું, મુખ્ય છે એને ગૌણ કર્યું, ઉર્ધ છે એને ઉર્ધ ન રહેવા દીધું,
આ પહેલેથી વિપર્યાસ છે, પરિણામમાં વિપર્યાસ આ રીતે શરૂ થયો છે. મુખ્યને ગૌણ કર્યું, ગૌણને મુખ્ય કર્યું, બીજો કોઈ સુખ શાંતિ નો ઉપાય નથી. બીજો એક દ્રષ્ટાંત આપે છે, જેમ સાચા મૂર્તિ અને ખોટા મૂર્તિ ભેગા હોય એમાંથી જુદા તારવી દે છે, બાકીના ખોટા મૂકી છે એમ જુદા તારવી એ દ્રષ્ટાંત છે. આત્મા ને જ્ઞાન દ્વારા પરખવો એમ છે. ન પરખાય ત્યાં સુધી પરિચય કરવો, પરિચયથી પરખ આવે છે. વગર પરિચયથી કોઈને પરખ આવવાનો કોઈ પ્રકાર બધો નથી. પોતાના વ્યવસાય ન હોય એને સમજી લેવું, કાપડ વાળા કાપડની પરખ જાણે છે, ચાંદી વાળા ચાંદીની પરખ જાણે છે, હીરા વાળા હીરાની પરખ જાણે છે, મોતી વાળા મોતી ચાનો ચાનો વેપાર કરે ચાની પરખ જાણે છે, સુખાનો વેપાર કરે સુખાની પરખ જાણે છે. અનુભવવાના પ્રયત્ન છે, અંતર અવલોકન છે. તરફ કેવી રીતે આવશે? જે જ્ઞાન વર્તી રહ્યું છે, જે જ્ઞાન પ્રણમી રહ્યું છે, એને જ્ઞાનથી જ્ઞાનનું અવલોકન ચાલુ કરો કે એમાં અનુભવ શું થાય છે, વેદાય છે. જ્યાં સુધી સ્પષ્ટપણે વેદાય અને પ્રતિભાષિત ન થાય, અખંડ સ્વભાવનો પ્રતિભાસ ન આવે ત્યાં સુધી અંતર અવલોકનનો અભ્યાસ ચાલુ ન રાખો. કર્તવ્ય કરવા જેવું જે કામ છે આ છે, તે અંદરમાં આત્માની પરખ કર્યા વિના અંદર જ્ઞાન કેટલું, સુખ કેટલું ભરે છે, ખાંડમાં કેટલો માલ ભરેલો છે, અક્ષય ખાંડ છે. બીજી ખાંડ તો 100, 200, 500, 1000 વર્ષ ખૂટી જાય છે, આ ખાંડ અનંતકાળે ખૂટતી નથી, અક્ષય પાસે છે. એ ખાંડનો જેટલો માલ છે એટલો દેખાઈ ન જાય ત્યાં સુધી એનો પરિચય કરવા માટે અંતરવલોકન ચાલુ રાખે. આ અંતરવલોકન યુગાભ્યાસ કરવામાં આવે છે, પરખ આવી જશે. આ અવલોકન ચાલુ રાખવાથી પરખ આવશે, પરખ આવતા આવતા આવો જ્ઞાન સ્વભાવે હું આત્મા છું એમ જ્ઞાનના પરિણામના ગ્રહણ થશે. પરમાત્મ તત્વ ને જીવનારી ભગવતી પ્રજ્ઞા છે, પરમાત્મા તત્વ ને ધીરે છે. માટે આપણે ભગવાન ની પ્રતિમા લઈને માથે ઉપાડીશું ને પરમાત્મા ને સૌ પ્રતિમા હોય છે, અભિષેક કરવો હોય માથે લઈને
જઈશું.
એમાં ભગવતી પ્રજ્ઞા છે એ પરમાત્મા ને શિવ શિરોભાગ્ય કરે છે, ધારણ કરે છે, શિવ ધીરે છે. એ રીતે આત્મા ને પ્રજ્ઞા થી મળવો, જે જાણનારો છે તેનું, જે દેખનારો છે તેનું, દેખાવાનું પશ્યતે જીવ સાધન સંબંધ, પશ્યતે એટલે દેખે છે, દેખે છે જાણે અનુભવે છે. જે જાણનારો છે તે હું, જે દેખનારો છે તે હું, અનુભવ કરનારો છે તે હું, એમ ઉપયોગ સૂક્ષ્મ કરીને જો વારંવાર સૂક્ષ્મ શબ્દનો પ્રયોગ કરે છે, એમ ઉપયોગની અંદરમાં સૂક્ષ્મ કરીને આત્માને ભાવને જુદા પાડી શકાય એમ કહીને એમ કહેવું છે કે શાસ્ત્ર પણ સૂક્ષ્મ ઉપયોગી, શાસ્ત્રનો અભ્યાસ પણ સૂક્ષ્મ ઉપયોગી કરવો, મનોરંજનનો પ્રસંગ નથી, સર્વેન્દ્રિયનો મનનો વિષય બનાવીને શક્તિ બની ગંભીર સૂક્ષ્મ ઉપયોગ નથી. મારું આત્મકલ્યાણ કેવી રીતે થાય એ સમજવા માટે હું તત્પર થાવ તેવી તત્પરતાને સ્વાધ્યાયકાળ કહેવામાં આવે છે. જો એવી તત્પરતા ન હોય તો એ સ્વાધ્યાયકાળ નથી, એને માટે તે અકાળ છે. કાળ રહેતો સ્વાધ્યાય બહુ સરસ વિષય જોઈશે, છેલ્લે જોવાના છે તો પછી ક્યાંથી જોઈશું. આપણે પ્રશ્ન તમારો સામે છે પણ એ મને ઉત્તર રીતે આપે છે, પુત્ર રીતે આપે છે. બરાબર, ઉપયોગને સૂક્ષ્મ કરીને આત્માને અને વિભાવને જુદા પાડી શકાય છે. આ જુદા પાડવાનું કાર્ય પ્રજ્ઞાથી જ થાય છે. એટલે અંતરમાં જ્ઞાન વળીને પોતાના સ્વભાવને ગ્રહણ કરે, તે અંતર્મુખ થયેલી જ્ઞાનની પર્યાયને અહીંયા ભગવતી પ્રજ્ઞા કહેવામાં આવે છે. આ જુદા પાડવાનું કાર્ય પ્રજ્ઞા સ્થિર થાય છે. આવું વિભાવથી આત્માને છૂટો પાડવો એવું કાર્ય વ્રત કરો, વ્રત લેવાથી ન થાય એમ કે ચાલો મારે આજે જમવું નથી, ઉપવાસ કરો, ચાલે મારે વ્રત છે, ફલાણી ચીજ નહીં ખાવાનું વ્રત છે, અથવા બિલકુલ નહીં ખાવાનું વ્રત છે, એનાથી આ કાર્ય ન થાય. એ પ્રકારના સ્વથી પણ કાર્ય ન થાય અને કોઈ પદાર્થનો ત્યાગ કરે તો પણ ન થાય. વ્રત તો ત્યાગા દેવી એના સ્થાનમાં ભલે હો પણ તે સાધન ન થાય. સાધન તો પ્રજ્ઞા જ છે. શું કહ્યું? સાધન દ્રષ્ટિ છે એમ ન કહ્યું સાધન. શું દ્રષ્ટિ કે જ્ઞાન કે સાધન તો જ્ઞાન જ છે, જ્ઞાન સાધન છે. આ તો અનુજ્ઞાન ને અનુભવ સિદ્ધ કરી દીધી છે. વાત છે
બરાબર,
એ વાત નો વિષય છે. આ તો આત્મકલ્યાણ હશે સરળતાથી સમજવા જેવો વિષય છે. શું કહું કે આ રીતે જ્ઞાનને અને રાગને જુદા પાડવાનું, સ્વભાવને અને વિભાવને જુદા પાડવાનું, આત્માને અને અનાત્માને જુદા પાડવાનો કાળ પ્રજ્ઞાથી એટલે જ્ઞાનથી થાય છે. એ જ્ઞાન થયા પહેલા કોઈ વ્રત પ્રત્યે ત્યાગ કરી દે તો કસાય બંધ થાય. ભલે હવે એનો અર્થ એમ કે એને કસાય તીવ્ર કરવાનું અમારું અનુમોદન નથી, કસાય મંદ થતો હોય તો ભલે તમે કરો તો કરો, એની સાથે અમને વાંધો નથી, પણ એનાથી જ્ઞાન ને રાગ જુદા નહીં પડે, સાધન નથી. સાધન માંથી માની ને કરશો નહીં,
બરાબર એમ કે
સાધન તો કે સાધન ન થાય એનો અર્થ છે કે સાધન માની ને કર્તવ્ય
નથી,
બરાબર. મોક્ષ ની ભૂમિકામાં આગળ મોક્ષ માર્ગ ના પંચમ સ્થાન થી વ્રત પ્રત્યાગ શરૂ થાય અને કોઈ મોક્ષ વિકાસ ની ભૂમિકામાં પણ શરૂ કરી દે તો મોક્ષની ભૂમિકામાં સાધન પ્રજ્ઞા સાધના તે તેના ગ્રહણ કરેલા વ્રત પ્રત્યાગ આદિ કોઈ સાધન થઈ શકતા, કેમ કે એ ચારિત્ર ના પ્રકરણ માં જાય છે, દ્રષ્ટિ ઊંધી પડે છે એ સત્તાના પ્રકરણ માં જાય છે, અને બંને માં પૂરું વિપરીત પરિણામ હોવાથી એ સાધન થઈ શકે
નહીં.
સાધન માનું એ ક્રમ વિપર્યાસ છે અને કાર્ય કારણ વિપર્યાસ છે. તો શું કહીએ તો એ કારણ કાર્ય નો વિપર્યાસ, સાધન સાધ્ય નો વિપર્યાસ, અને એવો પ્રયાસ રહે ત્યાં સુધી સમય દર્શન અને સુધી જ્ઞાન થઈ શકે. એ સાધન અપેક્ષાની ચોખ્ખો છે. હવે મૂળ વાત ને સમજવા જેવી છે એ છેલ્લા પરિગ્રહમાં છે. સ્વભાવના મહિમાથી પરપદાર્થ પ્રત્યે રસબુદ્ધિ અને સુખબુદ્ધિ છૂટી જાય, છૂટી જાય છે. સુખ લાગે છે અને અભિપ્રાય પૂર્વક સુખ લાગે છે અને સુખ બુદ્ધિ કે કેવી રીતે તૂટી જાય છે, કેવી રીતે મોડે પડી જાય છે, એનું ફોર્સ એનું જોર તૂટી જાય છે ત્યારે સ્વભાવ ગ્રહણ કરવાથી છે એમ જો એનું મૂલ્યાંકન કરવામાં આવે તો એને સુખ બુદ્ધિ અને રસ બુદ્ધિ પર એનું જોર તૂટી જવું જોઈએ. મોક્ષની ભૂમિકામાં એનું જોર તૂટી જવું જોઈએ.
અભિપ્રાય પૂર્વક ની રસબુદ્ધિ કીધું એટલે હું
પૂછી
અભિપ્રાય પૂર્વક, અભિપ્રાય પૂર્વક રસબુદ્ધિ, આમાં રસબુદ્ધિ છે,
રસબુદ્ધિ
અભિપ્રાય પૂર્વક ની રસબુદ્ધિ લીધી ને એમ
બુદ્ધિ એમાં રસ અભિપ્રાય થાય. અભિપ્રાય પૂર્વક નો રસ છે રસબુદ્ધિ, અભિપ્રાય પૂર્વક નું સુખ છે સુખ બુદ્ધિ. મને આફૂસ ક્યારેય ભાવે છે એવો જે અભિપ્રાય છે તે ખાતી વખતે એનો રસ રેડાયા વિના રે પહેલેથી અભિપ્રાયમાં એની સુખ બુદ્ધિ ને રસ બુદ્ધિ પડી છે એટલે ક્યારે સ્વરૂપ સાથે એને રાહ જોવામાં આવે છે. તમે સ્વરૂપ માં ફેર હોય તો પછી વૈચારિક બધા ઘણા પ્રયોગ થઈ ગયા છે. કોઈ સ્વરૂપ વાળા ક્યાંથી સ્વરૂપ જોઈ ગયા આપણે દિવાળી ના દિવસે પણ અમે આપણું ત્યારે નો રસ ખાઈએ છીએ. એમાં તારું સુખ કઈ જગ્યાએ છે એ ગોતી ને કે નહીં મને એમાં કઈ સુખ સુખ નામ નો દ્રવગુણ કર્યા છે કોઈ એક રસ્તો છે ખરો પરિણામ ની જે પ્રવૃત્તિ છે એટલો રસ રેડાઈ જાય છે એ રસ બીજું કઈ નથી પણ આત્માના આનંદ અમૃત ને પ્રતિપક્ષ વિરુદ્ધ જાતિ નું ઝેર છે. એ ઝેર છે અને એ પ્રસંગે પ્રસંગે આ જીવ કેટલું ઝેર ખાઈ ગયો છે એને ખબર
નથી. અનંત શક્તિ છે એટલે જેમને ખાતર જાય છે, ખાતર જાય છે તો પણ પોતાનો અમૃત સમાવું પડતો નથી, એનો કામ જ અનંત છે. શરીર તો અમુક પ્રકારે ઝેર વ્યાપે ત્યારે પછી મૃત્યુ ને શરણ થવું પડે, પણ આત્મા અગમ્ય પદાર્થ હોવાથી મૃત્યુ નું થતું નથી. એ તો ઝેર તો અનુક લઈ લે છે, ટોક્સિકેશન થઈ જાય છે. એ બધા રસ લેતા 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 એટલું ટોક્સિકેશન થઈ જાય છે કે પછી એને એમાંથી છૂટવાની વાત પણ સાંભળવી ગમતી નથી, એનો અભ્યાસ કરવો ગમતો નથી. તે બાજુની એની રુચિ ક્લાસ થઈ
જાય
બરાબર. એવું કઈ થઈ જાય એ પહેલા ખેતી જોવા જેવું
છે
બરાબર. એ રીતે કે સ્વભાવના મહિમાથી પરપદાર્થ પ્રત્યે રસ બુદ્ધિ અને સુખ બુદ્ધિ એટલે અભિપ્રાય છૂટી જાય છે કે કોઈ પણ પદાર્થમાં ક્યાંય સુખ નથી, સુખની બ્રહ્મ માત્ર પણ નથી. સ્વભાવમાં જ જેને રસ લાગે અને બીજું નિરસ લાગે પરખે રીતે આવે, નહીં તો તરસ લાગવો મુશ્કેલ છે. સ્વભાવથી પરખ આવે અને સ્વભાવમાં જ રસ લાગે ત્યારે બીજું નિરસ લાગે, ત્યારે એને બધા જ સંયોગથી ઉપેક્ષા ભાવ ઉદાસીન ભાવ વર્તે. સંયોગોમાં અપેક્ષા વૃત્તિ આત્મધ્યાનના પરિણામ રહ્યા કરે એને આત્માના રહેલું શીતળ સુખ ત્યાંથી અનુભવમાં આવે. વિષયોમાં જેની ઇન્દ્રિયો આર્ત છે એને સ્વભાવનું શીતળ સુખ ત્યાંથી અનુભવાય. પદાર્થમાંથી સુખ બુદ્ધિ છોડીને દેહતા ને ઉદાસીનતામાં સહજપણે રહેવું આવશ્યક છે. એવું સહજ પરિણામ ત્યાં આત્માના સુખ નો પત્તો પણ લાગે એવું એટલે શું કહું એવું નથી કે ત્યાં કઈ ઠેકાણ છે આત્માના સુખી વાત કરી છે. ત્યારે જો સોગ અને ત્યારે એમ કે સોગ અને ત્યારે એ સિવાય નહીં સબ્જેક્ટ ગુંડી શકશે. અંતરની સૂક્ષ્મ ગુંડી જણા શું કહ્યું છે સુધાશુ ભાવ અને જ્ઞાન ને અંતર સંધિ ના પ્રજ્ઞાને નો પ્રહાર કરવો, પણ સંધિ જણાય તો ને એમ કહેવાથી અંદર ની સાંજ જણાતી નથી તો પ્રજ્ઞા કેમ મૂકવી? કે આત્મામાં સુખ ના રસ ને રુચિ થી એ બાજુનું એને પરિણામ કેવું તો એ રસ ને રુચિ ને લઈને ઉપયોગી છે તે સૂક્ષ્મતા ધારણ કરી ઉપયોગ નો સૂક્ષ્મ થાય તો અંદર માં જ્ઞાન ને રાગ ને જુદા પાડવાનો પ્રયોગ થઈ શકે. નહી તો જ્ઞાન ને રાગ જુદા પડીને ભેદ જ્ઞાન ન થાય ને ભેદ જ્ઞાન ન થાય તો સ્વામી ભાવ અંદર માં શું દેખાય?
દેખાય તો બાર મરસ છે ને.
હવે આ તો આના જેવો પ્રશ્ન છે, મને માથું દુખે છે કે હું ભાવતી નથી, એ પ્રશ્ન હું ઉપસ્થિત થાય કે રાતે હું ભાવતી નથી કેમ કે માથું દુખે છે? માથું દુખે કે હું ભાવતી નથી, પણ માથું દુખતું મટે તો હું ભાવો તો હું ભાવો તો માથું દુખતું મટે કેમ કરું? આ તો માથું દુખવાનું બતાવ્યું કરવું પડે, પણ બે એક સાથે જોડાયેલા કારણ કારણ એક સાથે જોડાયેલા તો પેલા ને નિરસ તો થાય, જે નિરસતામાં ઉભો જે રસમાં ઉભો છે ત્યાંથી તો નિરસ થાય. અન્ય બધી નિરસ થઈ શકે છે, તમને તો આ પરમાત્માનું વિજ્ઞાન જોઈએ છે. મિત્રા જીનેન્દ્ર દેવ તરફ સમય સાથે પ્રાગ્રત કર્યું, પ્રાગ્રત શું કર્યું છે? ભેદ આપી છે જગત ને, ભગવાન કુંભકુંડાચાર્ય દેવે જગતને એક ભેટ આપતા ગયા છે. સ્પષ્ટ પ્રાભૃત સમયસાર પ્રાભૃત વેચવું હોય તો ભેટ આપતા ગયા છે. તો ભગવાન આપે એ ભેટ આપ્યા એટલે એ ભૂલ પણ કરવા દીધી નથી. એમ કે છે મહિમા ના આવે ત્યાં સુધી એ સ્વભાવ ને દર્શાવનારા એવા દેવ ગુરુ શાસ્ત્ર ને મહિમા કરવો જોઈએ. એક પ્રકારનો અવલંબી પણ બીજા પ્રકારની બીજા ચિંતા પરિણમતો નથી કેટલો ઉપયોગ સૂક્ષ્મ થતો નથી. બહુમાન આવ્યા વગર રસ મટે નહીં પર રસ મટે નહીં તો એનો ઉપયોગ સૂક્ષ્મ થાય છે. ઉપયોગ સૂક્ષ્મ કરતા થાય તો અંતરમાં એનો જ્ઞાન નહીં વિભાવ સ્વભાવ ને જુદા પાડી શકાય છે. એવી રામ નો પ્રયોગ ન થાય તો અનુભવ ન થાય. એટલે જે છેલ્લા પારિગ્રાફમાં મહિમા પૂર્વક વિભાવનો અને વિભાવના વિષયભૂત પદાર્થોનો રસ તોડીને રુચિ તોડીને ઉપયોગને સૂક્ષ્મ કરવો અને ઉપયોગને સૂક્ષ્મ અવલોકન કરવું પરત કરવું પરત કરવાનું શીખવું પણ કાર્ય સુધી થાય એટલે બીજો કોઈ ઉપાય નથી.